समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार अने एनी अमृतचंद्राचार्य भगवान रचित आत्मख्याति नामनी टीका एनो स्वाध्याय चाले छे। आपणे एमां 13मी गाथानो स्वाध्याय करी रह्या छीए। 13मी गाथाना टीका अने भावार्थ कर्या एना पछी कळश 8 आवे छे, एटले 8मो श्लोक आवे छे। અને આઠમા શ્લોક પછીથી ફરીથી આગળ પણ ટીકા અને ભાવાર્થ લેવામાં આવ્યા છે। એ ટીકા અને ભાવાર્થ પણ મૂળ 13મી ગાથાના ટીકા અને ભાવાર્થના અનુસંધાનમાં જ છે, પણ અહીંયા આ 13મી ગાથામાં જે વાત કહેવાની હતી એ કહેવાઈ ગયા પછીથી વચમાં એમણે એમ કહીએ, વચમાં એ અપેક્ષાએ કે જે ભાવ કહેવાનો હતો એ કહેવાયા પછીથી એમણે આ 8મો શ્લોક લીધો અને ફરી પાછું કન્ટિન્યુએશનમાં એમણે એ ટીકા અને ભાવાર્થ પાછા આપવામાં આવ્યા છે। એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 13મી ગાથાની જે ટીકા લીધી એ પછીથી એમને એવો ભાવ આવ્યો એટલે 8મો શ્લોક વચ્ચે આપી અને પછી પાછી આગળ ટીકા લીધી છે, એટલે એ પ્રમાણે ભાવાર્થનું પણ એ રીતે થયું છે। 13મી ગાથામાં એ વાત આવી કે નવતત્વની શ્રદ્ધા, નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા એ દ્વારા સ્વરૂપમાં જવાતું નથી, કેમ કે ત્યાં ભેદ કરી અને શ્રદ્ધા કરવામાં આવી એટલે એ જે વિષયને દર્શાવે તે વિષય વ્યવહાર નયનો વિષય થઈ જાય, એ અભૂતાર્થ થાય અને એમ કરતા સ્વરૂપમાં જવાતું નથી, આત્માની પ્રાપ્તિ થાય નહીં। બીજી વાત એમાં એ રીતે લેવામાં આવી કે એ નવતત્વ છે એ પર્યાય રૂપે છે, એમાં જીવને અહીંયા જીવ દ્રવ્ય તરીકે નહીં પણ જીવની પર્યાય તરીકે જીવને લીધો છે, અને એ જ પ્રમાણે અજીવ લીધો છે એને પણ અહીંયા જીવ જે અજીવનું જ્ઞાન કરે છે એ રીતે એની પર્યાય તરીકે લીધો છે, અને એની સ્પષ્ટતા ગુરુદેવે કરી છે આપણે જોઈ ગયા છીએ। અને બાકી એ સિવાયના જે છે એ બધા આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ અને એમાં આશ્રવ અને બંધની અંદર પુણ્ય અને પાપ એ બધા જે ભાવ છે એ બધાને પર્યાય રૂપે લેવામાં આવ્યા। ત્યાર પછીથી એક ત્રીજી વાત એમાં એ કરી કે એ દરેક છે તે બે છે, એટલે એક તો આશ્રવ રૂપે થનાર છે અને આશ્રવ રૂપે કરનાર છે, એમ બે પણ થાય તો જ એ શક્ય બને, એકલું હોય તો થઈ શકે નહીં। એટલે એમાં એ સમજાવવામાં આવ્યું કે જે આશ્રવ થવા લાયક છે તે પર્યાય છે, આત્મા પોતાના સ્વરૂપથી એમાં કંઈ ફેરફાર થઈ જાય ને એ આશ્રવ થઈ જાય એમ બનતું નથી, સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી, જે ફેર પડ્યો આશ્રવ થયો કે બંધ થયો એ બધું પર્યાયમાં થાય છે, અને આવું જ્યારે પર્યાયમાં થતું હોય ત્યારે એ પર્યાયની એવી યોગ્યતા છે, એ પર્યાયની એવી યોગ્યતા છે કે એ એમાં આશ્રવ થાય, એ આશ્રવ રૂપે પરિણમે, અને આશ્રવ રૂપે પરિણમવાની પર્યાયની જ્યારે એવી યોગ્યતા થઈ છે તો એમાં નિમિત્ત કારણ તરીકે એને એવા વિભાવ ભાવ વિકારી ભાવ જે પૂર્વના કર્મના ઉદયને કારણે થાય છે એ નિમિત્ત કારણ છે। વિકારી ભાવનો અહીંયા અર્થ એ લેવાનો છે કે એ વિશેષ ભાવ, વી એટલે વિશેષ અને એવા ભાવ, એટલે જે એના મૂળ સ્વરૂપમાં નથી અને જે થાય છે આત્માના સ્વરૂપમાં નથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એમાં જે નથી એવા અન્ય ભાવ એ રૂપે એ પર્યાય પરિણમે છે, અને એવું પર્યાયનું પરિણમન થાય છે તો પર્યાયની એ યોગ્યતા છે, મૂળ દ્રવ્યની એ યોગ્યતા નથી. એ પરિણમન જે થાય છે એ પર્યાયનું થાય છે, અને એવું પર્યાયનું પરિણમન થાય છે તો પર્યાય પણ સ્વતંત્ર છે. આપણે પ્રવચન સારમાં એ વાત બરાબર સ્પષ્ટતાથી જોઈ ગયા છીએ કે પર્યાયના ષટકારકો એના પોતાના, એટલે પર્યાય પોતે જ કરતા, પર્યાય પોતે જ કર્મ, પર્યાય પોતે જ એનું સાધન, પર્યાય પોતે જ સંપ્રદાન. સંપ્રદાન એટલે જેને એનો લાભ મળે છે તે પ્રાપ્ત કરનાર, એટલે પર્યાય પર્યાય પોતાને જ પ્રાપ્ત થાય છે એટલે સંપ્રદાન. પર્યાય પોતે જ અપાદાન અને પર્યાય પોતે જ અધિકરણ. એમ છ એ છ કારકો એ પર્યાયના પોતાના જ છે, પર્યાય સ્વતંત્રપણે જ થાય છે. આ વાત છે એ સિદ્ધાંતની વાત છે, અને પર્યાયની મુખ્યતાથી વાત કરતા હોય ત્યારે આપણે આમ જ સમજીએ છીએ. એ વાત પણ અહીંયા એમ જ રહે છે. જ્યારે એમ કહેવામાં આવ્યું કે પર્યાય એની યોગ્યતાથી એ આશ્રવ રૂપે પરિણમી, ત્યારે પણ એમ જ છે, ત્યારે પણ એમ જ છે. પર્યાય પોતે જ પરિણમી છે. પૂર્વના કર્મનો ઉદય આવ્યો એને નિમિત્તે એ પરિણમી છે એ વાત સાચી, પણ એ તો નિમિત્ત કહ્યું. પૂર્વના કર્મનું નિમિત્ત કહેવામાં આવ્યું. પૂર્વના કર્મનો ઉદય આવો એટલે એક સંયોગ પ્રાપ્ત થયા, અને એ સંયોગો સાથે એનું જોડાણ કઈ રીતે થયું? તો કે પર્યાયમાં જ થયું. એમાં એને ઇષ્ટ બુદ્ધિ કરી, અનિષ્ટ બુદ્ધિ કરી, એમાં શુભ ભાવ કર્યો કે અશુભ ભાવ કર્યો, અને એમ થતા આશ્રવ થયો. એ શુભ બંધ પડ્યો કે અશુભ બંધ પડ્યો, પુણ્યનો બંધ પડ્યો કે પાપનો બંધ પડ્યો, પણ એ બધું પર્યાયમાં થયું. એટલે એ નવે નવ તત્વની અંદર એમાં બે છે, એક નથી, એમાં બે છે એમ લેવામાં આવ્યું. એટલે ભાવ આશ્રવ તરીકે કહેવું, અને બીજું જે નિમિત્ત તરીકે લેવામાં આવ્યું એને દ્રવ્ય આશ્રવ તરીકે લેવામાં આવ્યું, એમ નવે નવને આપણે એ રીતે સમજ્યા. એ વાત સમજ્યા પછીથી આગળ એ વાત એમાં આવી કે આ નવની ભેદરૂપ શ્રદ્ધા થઈ, અને આ રીતે ભેદરૂપ શ્રદ્ધા કરવાથી સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ તો અભેદ એવા આત્મ સ્વરૂપમાં જવાથી જ થાય, અને એને દર્શાવનાર શુદ્ધ નય છે, એટલે કે શુદ્ધ નયનો વિષય જે છે તે જ આત્મતત્વ છે, જે ધ્રુવ છે, જે ક્યારેય બદલાતું નથી. એટલે એની સન્મુખતા કરવાથી, એના તરફ લક્ષ કરવાથી, એના તરફ આત્માના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવાથી એ જે શુદ્ધ પરિણમન થાય, નિર્મળ પર્યાય થાય, એ પરિણમન થતા એ પોતે પોતાને જ એ પર્યાયમાં જાણે છે, અનુભવ સહિત જાણે છે, એનું એ જ્ઞાન કરે છે, એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. અને એમ થતા એની શ્રદ્ધા જે થઈ તે સમ્યક શ્રદ્ધા થઈ. એટલે જેના આશ્રય કરવાથી એ સમ્યક્ત્વ પ્રગટ થાય છે એ ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, બીજું કંઈ નથી. એટલે આ નવતત્વની ભેદરૂપ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા દ્વારા સમ્યક્ત્વ થતું નથી. એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે હવે એનાથી, એ ભેદથી છૂટીને અમને તો એક આત્માની જ પ્રાપ્તિ થાઓ એવી એમને ભાવના પણ ભાવી. આ બધું આપણે અગાઉ કરી ગયા છીએ. અહીંયા થોડુંક પુનરાવર્તન આપણે એટલા માટે કરીએ છીએ કે બધાને અનુસંધાન મળી રહે. કેટલીક વાત ભૂલી ગયા હો તો ફરી પાછું એનાથી અનુસંધાન મળે, એટલે આ વાત આપણે અહીંયા લીધી છે. હવે અહીંયા કળશ 8 એના પછીનો જે શ્લોક છે એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત કરી કે નવ તત્વો, નવ પદાર્થોને જાણવા અને એ જાણવાથી સમ્યક દર્શન નથી થતું એ વાત કરવામાં આવી કે શુદ્ધ નયથી જીવને જાણવાથી જ સંકિત છે, અન્યથા નહીં. પર્યાયથી વસ્તુને જુએ તો સમ્યક દર્શન થાય નહીં. પર્યાયથી જુએ એટલે પર્યાય દ્રષ્ટિથી વસ્તુને જોવામાં આવે. અત્યારે વર્તમાનમાં આપણે એમ જ કરી રહ્યા છીએ, અનાદિનું એમ જ ચાલી રહ્યું છે. આપણી દ્રષ્ટિ શુદ્ધ આત્મા તરફ જતી જ નથી. આપણે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાને બદલે પર્યાય તરફ દ્રષ્ટિ કરીએ છીએ. આ માણસ, આ દેવ, આ તિર્યંચ, આ એક ઇન્દ્રિય, આ બે ઇન્દ્રિય, જીવને આપણે એ રીતે જાણીએ છીએ. જીવને આપણે શુદ્ધ આત્મા તરીકે, સિદ્ધ સમાન આત્મા તરીકે જાણતા જ નથી. આ મોટામાં મોટી ભૂલ થતી આવી છે. એટલે આત્માનું મહાત્મ્ય પણ આવતું નથી, દ્રષ્ટિ આત્મા તરફ જતી નથી, સ્વરૂપમાં શું છે, કેમ છે એનો વિચાર પણ થતો નથી. એટલે એવું કોઈ પણ પર્યાય તરફ દ્રષ્ટિ કરતા સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. એટલે સુધી કે સમ્યક દર્શનની નિર્મળ પર્યાય છે એના તરફ દ્રષ્ટિ કરતા પણ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મામાં જવાતું નથી. એટલે દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળ એક જ છે, જ્ઞાયક છે, તે જ છે, જે ક્યારેય બદલાતું નથી એવું ધ્રુવ તત્વ છે, એ જ દ્રષ્ટિનો વિષય છે. ત્યાં જ દ્રષ્ટિ કરવાથી એ શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, અને એ પર્યાય એ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણનારી છે. એટલે એ વખતે એ જાણનારી જ્ઞાનની જ પર્યાય છે, અને જાણે છે એ પણ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપને જ જાણે છે. એટલે ત્યાં બેપણું પણ રહેતું નથી, દ્વેત કોઈ નથી. એ સમય જે છે નિર્વિકલ્પ દશામાં, ધ્યાનની દશામાં, એ સમયમાં એ પોતે એક રૂપ થાય છે, પોતાના સ્વરૂપ સાથે એ પર્યાય એક રૂપ થાય છે. ભલે એ એક સમયની છે, પછી બીજા સમયે પણ એવી ને એવી છે, ત્રીજા સમયે પણ એવી ને એવી છે, એવી થોડીક ક્ષણો જાય છે, એમાં અસંખ્ય પર્યાય એવી થાય છે કે જે પોતે પોતાને જાણે છે અને એક રૂપ થઈને જાણે છે, એમાં કોઈ બે પણ રહેતું નથી. એવી જે દશા થાય છે એ સમ્યક દર્શનની દશા, સંકિતની દશા છે. આ વાત આવી અને એમાં નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધાથી સમ્યક તો નથી થતું એમ આવ્યું, એટલે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાનને એક કળશ લખવાનો વિચાર આવ્યો અને એમણે આ આઠમો કળશ અહીંયા લખ્યો છે. અહીંયા આઠમો કળશ લેવામાં આવ્યો છે. આઠમા કળશમાં અહીંયા કહે છે કે ચિરમ ઇતિ નવ તત્વચનમ ઉન્નીયમાનમ કનકમ ઇવ નિમગ્નમ વર્ણમાલા કલાપી અથ સતત વિવિક્તમ દશ્યતામ એકરૂપમ પ્રતિપદમ ઇદમ આત્મજ્યોતિ ઉદ્યોતમાનમ. આઠમા કળશમાં અહીંયા કહે છે, શ્લોકના અર્થમાં કહે છે કે ઇતિ આ રીતે ચિરમ નવ તત્વ ચનમ ઇદમ આત્મજ્યોતિ. નવ તત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને વર્ણમાલા કલાપે નિમગ્નમ કનકમ ઇવ, જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ ઉન્નીયમાનમ એટલે શુદ્ધ નયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. અથ માટે હવે હે ભવ્ય જીવો, સતત વિવિક્તમ હંમેશા આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપમ એટલે એક રૂપ દશ્યતામ દેખો, પ્રતિપદમ ઉદ્યોતમાનમ આ જ્યોતિ પદે પદે અર્થાંત પર્યાયે પર્યાયે એકરૂપ ચિત્ત ચમત્કાર માત્ર ઉદ્યોતમાન છે. નવતત્વની વાત કરવામાં આવી અને નવતત્વમાંથી જે પ્રાપ્ત થાય છે, જે ભૂતાર્થ છે, તે શું છે? ભૂતાર્થનો અર્થ આપણે સમજીએ છીએ. ભૂતાર્થ એટલે જે ક્યારેય બદલાતું નથી, જે વિદ્યમાન છે, એને દર્શાવનારો જે નય છે તે ભૂતાર્થ નય છે. જે વિદ્યમાનને દર્શાવનારો નય છે તે ભૂતાર્થ નય છે. એટલે આ નવતત્વની જ્યારે ભેદરૂપ શ્રદ્ધા કરીએ છીએ ત્યારે એ નવતત્વમાંથી એવું શું આપણને લક્ષમાં આવે છે કે જે બદલાતું ન હોય? ભૂતાર્થ નયથી વિચારવા જઈએ તો એ આત્મા જ છે, એ ત્રિકાળ શુદ્ધ રહેવાવાળો નાયક પરમ પરિણામિક ભાવ એ જ છે, બીજું કંઈ નથી. એટલે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ શ્લોકની રચના કરી. કે એમાંથી પ્રાપ્તિ તો એક આત્માની જ થાય છે, એ જ એમાં જે ભૂતાર્થ છે, બીજું કઈ ભૂતાર્થ છે જ નહીં, જે ક્યારેય ન બદલાય તેવું આ એકમાત્ર તત્વ છે, બાકી બીજા બધા તો પર્યાય રૂપે છે. એટલે તેના દ્વારા જે ખ્યાલમાં આવે છે, લક્ષમાં આવે છે, એ તો આત્મ સ્વરૂપ જ છે. એટલે અહીંયા શ્લોકમાં એમ કહ્યું કે આ રીતે એ નવ તત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિ, કઈ રીતે આ આત્મજ્યોતિને લીધી એમણે, કે આ રીતે નવ તત્વોમાં ઘણા કાળથી છુપાયેલી, ઘણા કાળથી છુપાયેલી કહીને કહેવું એ છે કે અનાદિનું આમ જ છે, દ્રષ્ટિ એ પર્યાય તરફ રહી હતી અને હવે પર્યાયની પાછળ એની સમીપમાં રહેલ એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય છે, એટલે એ આત્મજ્યોતિ અહીંયા પ્રકાશમાં આવી. આત્મજ્યોતિ તો હતી જ, એમ જ પ્રકાશતી હતી, આત્મજ્યોતિ તો એ જ રૂપે પ્રકાશતી હતી, પણ એની દ્રષ્ટિ નહોતી ગઈ, એની દ્રષ્ટિ ભેદ રૂપે હતી, એટલે એને એ દ્રષ્ટિગોચર નહોતું થતું. અહીંયા વાત એ રીતે લીધી કે આ રીતે નવતત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, સુવર્ણને એ વર્ણોનો સમૂહ એટલે બધી પીળી વસ્તુઓમાંથી એને જુદું પાડે, અથવા તો અશુદ્ધ સુવર્ણ છે એનો રંગ જુદો છે, એનાથી થોડું વધારે શુદ્ધ છે એનો જુદો છે, પૂર્ણ શુદ્ધ છે એનો જુદો છે, એટલે એ બધામાંથી એ વર્ણોના સમૂહમાં જે એ જ આકાર છુપાયેલું છે એમાંથી એક જે શુદ્ધ આકાર, શુદ્ધ રૂપ રહ્યું છે એવું સુવર્ણ જેમ એ શોધી કાઢે છે, એ દ્રષ્ટાંત આપીને કહે છે એવી રીતે શુદ્ધનેથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. ત્યાં એ પોતે પોતાના વિશેષ જ્ઞાન દ્વારા એ સુવર્ણને બહાર કાઢે છે. અને બીજી રીતે એનો અર્થ લઈએ તો જે 12મી ગાથામાં આવ્યું એ પ્રમાણે એને તાપ આપતા આપતા એ છેલ્લો તાપ અપાય અને પછી જે રીતે શુદ્ધ સુવર્ણની પ્રાપ્તિ થાય છે એમ એને પ્રાપ્ત કરે છે. તો એ રીતે પણ અહીંયા એમ જ અર્થ લાગુ પડશે કે શુદ્ધ નહીંથી એના વિષય તરફ દ્રષ્ટિ કરતા એ આત્મજ્યોતિની પ્રાપ્તિ થઈ. શુદ્ધ નહીંથી બહાર કાઢી એટલે નહીં તો શું છે, એ તો જ્ઞાનનો અંશ છે, એનાથી જ્યોતિ બહાર આવી. એટલે કહેવાનો આશય એ છે કે શુદ્ધ નહીંનો વિષય જે ભગવાન આત્મા, એ શુદ્ધ નહીં દ્વારા એના તરફ દ્રષ્ટિ કરતા, એનું લક્ષ્ય કરતા એ અનુભવમાં આવે છે, બીજી કોઈ રીતે અનુભવમાં આવતો નથી. માટે હવે એ ભવ્યજીવો કહેતા જે પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષની દશાને પામવાના છે એ જીવોની વાત લીધી. એ ભવ્ય જીવો, બધાને ભવ્ય જીવ કયા છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આપણે સિદ્ધ સમાન દેખાયા છીએ અને એ વાત શાસ્ત્રોમાં પણ આવી છે અને મહાપુરુષોએ એ વાત આપણને કરી છે. તેમને પોતે મોક્ષ માર્ગમાં હતા એવા મહાપુરુષોએ ઉપદેશ રૂપે પણ એમ કહ્યું છે કે કેવળી ભગવાનના જ્ઞાનમાં તું સિદ્ધ સમાન આવ્યો છે, છતાં પણ આ જીવને હજી કેમ એ વિશ્વાસ નથી આવતો કે પોતે સિદ્ધ સમાન છે અને પોતાનું જે સ્વરૂપ છે એનાથી બીજું કંઈ શ્રેષ્ઠ નથી, એનાથી બીજું કંઈ ઉત્તમ નથી, એનાથી બીજું કોઈ વિશેષ આશ્રય કરવા લાયક નથી, એ વાત કેમ એને બેસતી નથી. અહીંયા જુઓ, ફરી પાછું એ જ કહ્યું ને કે ભવ્ય જીવો, આચાર્ય ભગવાન પણ એમ જ કહે છે, હે ભવ્ય જીવો કહીને સંબોધન કરે છે. પણ પ્રભુ, આટલા બધા વખતથી આપણે ધર્મમાં પ્રવર્તતા હોઈએ, આપણી જાતને જૈન માનતા હોઈએ અને પોતાના સ્વરૂપનું જો મહાત્મ ના આવે તો એમાં દોષ કોનો, આ અનંત કાળથી એના તરફ લક્ષ નથી કર્યું એમાં દોષ કોનો, કર્મનો દોષ છે કે એનો પોતાનો પ્રમાદ એમાં વર્તે છે, એનો પ્રમાદ રહ્યો છે, કોઈ કર્મ એને અટકાવનારું નથી, કોઈ કર્મ એને એમાં જતા અટકાવનારું નથી, કોઈ પણ કર્મ છે એને સ્થિતિ બંધ છે અને દરેક કર્મનું સ્થિતિ પૂરી થતાં એ ખરી જાય છે, કોઈ કર્મ કાયમ બેસી રહેવાનું છે નહીં, બેસી રહેતું નથી, પણ પોતે જ જીવ પ્રમાદ કરે છે એટલે એને આ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અહીંયા તો સ્પષ્ટ વાત કરી દીધી કે શુદ્ધ નહીંથી, શુદ્ધ નહીંનો વિષય જે ભગવાન આત્મા છે એની પ્રાપ્તિ થશે, એના આશ્રય જવાથી, શુદ્ધ નહીંનો વિષય કહો કે શુદ્ધ નહીં કહો, પછી તો એમાં કોઈ ભેદ રહેતો નથી, એમાં કાર્યમાં કારણ ઉપર કારણનું ઉપચાર કરવામાં આવે એટલે પછી એને જ એમ કહેવામાં આવે કે શુદ્ધ નય છે એ જ શુદ્ધ નય છે એ જ વિષય છે. શુદ્ધ નયનો વિષય કહો, શુદ્ધ નય છે એને જ વિષય કહો. એ શુદ્ધ નય દ્વારા જ સ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે અહીંયા પણ એમ જ કહ્યું કે શુદ્ધ નયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. શેને? શુદ્ધ આત્મજ્યોતિને. માટે હવે ભવ્ય જીવો હંમેશા આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપ દેખો. આને એટલે કોને? પોતાના સ્વરૂપને, જે જ્ઞાન સ્વરૂપ છે એવા ભગવાન આત્માને, નિજ જ્ઞાયક ભાવને, પરમ પરિણામિક ભાવ એવું પોતાનું સ્વરૂપ એને, એને હંમેશા નૈમિતિક ભાવોથી ભિન્ન એક રૂપ દેખો. અને અન્ય દ્રવ્યોથી, પહેલું અન્ય દ્રવ્યોથી લીધું, કોઈ પણ દ્રવ્ય જગતમાં બીજા છે, બીજા જીવ દ્રવ્ય છે એનાથી પણ પોતે એને ભિન્ન જુઓ. અને જે ભાવ છે, જે ભાવ છે પોતાના આત્માના સિવાયના જે અન્ય ભાવ છે એનાથી પણ એ ભિન્ન છે. અને જે નૈમિતિક ભાવ એટલે કર્મ રાગ દ્વેષ જે કંઈ છે એ બધાથી પણ એ ભિન્ન અને ભેદ વિનાનું એ તત્વ છે, એક રૂપ છે, એને એક રૂપ જ જુઓ. ત્યાં ભેદ પાડીને અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એવા અનંત ગુણોની વાત લેવા જશો કે દ્રવ્ય ગુણને પર્યાય એટલે આત્મા, એમ જો ભેદ પાડશો તો એ ભેદ પાડતા દ્રષ્ટિનો વિષય બનશે નહીં. ભેદ પડશે એટલે દ્રષ્ટિ પછી ક્યાં થશે? ભેદરૂપે વિકલ્પ જ રહેશે, આત્મામાં જવાશે નહીં. સ્વરૂપની પ્રાપ્તિ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય. પહેલા વિકલ્પ સહિત એ દશા હોય અને પછી એ વિકલ્પ બહાર રહી જાય અને પોતે અંતરમાં ચાલ્યો જાય. બેનશ્રીબેનના વચનામૃતમાં એ વાત આવે છે કે ગુફામાં જવું હોય તો ગુફાના દ્વાર સુધી વાહનમાં જવાય, પણ પછી વાહન બહાર રહે અને પોતે એકલો ગુફામાં ચાલ્યો જાય છે. એ રીતે જીવ પોતે પહેલા વિકલ્પ સહિત આત્મા સુધી પહોંચે છે અને પછી એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપની સન્મુખ થાય છે એટલે વિકલ્પો બહાર રહી જાય છે અને એક પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે. ત્યાં દ્રવ્ય ગુણ પર્યાય એવા કોઈ ભેદ પણ રહેતા નથી. અરે એમ પણ રહેતું નથી કે આ જાણનાર છે તે પર્યાય છે અને જે જણાય છે તે આત્મા છે, એમ પણ રહેતું નથી. એ પોતે જ જ્ઞાન સ્વરૂપે થઈ જાય છે. જ્ઞાનની પર્યાય જે છે એ શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય એ વખતની જે છે એ પોતે પોતાને જાણનારી છે અને એમ જ એનો પોતાનો અનુભવ થાય છે, એ એક રૂપ દશા છે. અહીંયા પણ આચાર્ય ભગવાન એમ જ કહે છે કે એક રૂપે, એક રૂપે અનુભવ. આગળ પણ કહે છે કે આ જ્યોતિ પદે પદે અર્થાત પર્યાય પર્યાય, પર્યાય પર્યાય એક રૂપ ચિત્ત ચમત્કાર માત્ર ઉદ્યોતમાન છે. પર્યાય પર્યાય એ જ્યોતિ તો એમને એમ જ રહે છે. જીવનું સ્વરૂપ અનાદિથી છે અને અનંતકાળ રહેવાનું છે, એ અવિનાશી છે, તો પર્યાયો કેટલી થશે? પર્યાયો પણ અનંત થશે. દરેક સમયે સમયે પર્યાય બદલાય છે તો અનંત પર્યાયો થશે. પણ એ દરેક પર્યાયો થશે ત્યારે પણ એ જીવનું સ્વરૂપ તો એવું ને એવું શુદ્ધ નિર્મળ જ રહેવાનું છે. ભૂતકાળમાં પણ એમ જ થયું છે, વર્તમાનમાં પણ એમ જ છે અને ભવિષ્યમાં પણ એમ જ થશે. ભગવાન આત્માએ એનો મૂળ સ્વભાવ એક અંશે પણ ક્યાંય કોઈ રીતે એ મલિન કર્યો નથી. ભગવાન આત્માને ક્યાંય કોઈ ઘસરકો લાગ્યો નથી. એનું સ્વરૂપ એવું ને એવું છે, અગુરુ લઘુત્વ ગુણ એમાં છે, એ સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. ગમે તેવી એ પર્યાય થાય, બાહ્યમાં એ કનિષ્ઠમાં કનિષ્ઠ પર્યાયમાં એ ગયો હોય અને કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ પણ કર્યા હોય, એ સાપ થયો હોય, નોળિયો થયો હોય, વીંછી થયો હોય, ગમે તે થયો હોય, કે આતંકવાદી થયો હોય, કે રાક્ષસ થયો હોય, કે વેંતર દેવ થયો હોય, ગમે તે થયો હોય, પણ છતાં એ ભગવાન આત્મામાં કોઈ ફેર પડ્યો નથી. એ એવો ને એવો શુદ્ધ નિર્મળ જ છે. એટલે ગમે તે પર્યાય થાય પણ સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. એ તો જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે, ચૈતન્ય સ્વરૂપ જ છે. એટલે અહીંયા એને ચમત્કાર રૂપ કહ્યો છે અને એવો ચમત્કાર રૂપે જ એ પ્રકાશિત થાય છે, પ્રસિદ્ધ થાય છે, એટલે એવો જ ઉદ્યોતમાન છે. આ વાત અહીંયા 8મા શ્લોકમાં કહેવામાં આવી. મૂળ વાત શરૂઆત ત્યાંથી કરી કે નવતત્વમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિ એમ કરી અને આચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને આ શ્લોક કહ્યો, એનો અહીંયા ભાવાર્થ આપ્યો છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો, જુદા જુદા રૂપે દેખાતો હતો. જુદી જુદી અવસ્થામાં એ આત્મા એને જુદો જુદો જણાતો હતો. કેમકે બધી પર્યાય છે ને, એ આશ્રવ થયા છે, બંધ થયા છે, તો બંધ અનેક પ્રકારના એના બંધ થાય, પણ એ બંધ છે ક્યાં? પર્યાયમાં છે. અને દ્રષ્ટિ પર્યાય તરફ રાખી છે એટલે એને એમ દેખાતું હતું કે આ તિર્યંત છે ને, આ મનુષ્ય છે ને, મનુષ્યમાં પછી આ કાળો છે ને, આ ધોળો છે ને, આ સ્ત્રી છે ને, આ પુરુષ છે ને, આ રમેશ છે ને, આ સુરેશ છે. એમાંનું એક પણ સાચું હતું નહીં. એ બધું ક્ષણિક હતું, એ બધી અવસ્થાઓ હતી, એ વિવિધ અવસ્થા હતી, એ રૂપ એના ન હતા. આત્માના એ એક પણ રૂપ નહીં, એ પર્યાયમાં, એ બધું પર્યાયમાં. એટલે અહીંયા ભાવાર્થમાં એમ કહે છે કે આ આત્મા સર્વ અવસ્થાઓમાં એ વિધવિધ રૂપે દેખાતો હતો, દેખાતો હતો, તેને શુદ્ધ નયે એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે. કોણ દેખાડનારો છે? એ પોતે જ દેખનારો છે, એની દ્રષ્ટિ શુદ્ધ નયથી થઈ છે એટલે એણે એને જાણ્યો છે. જાણનારો બીજો કોઈ નથી, એને જણાવનારો પણ કઈ ત્રીજો નથી, કોઈ આવીને એને જણાવી જાય એમ નથી. કઈ એમ નથી કે ગુરુ આવીને કઈ આત્માનો અનુભવ કરાવી જાય એમ નથી. અનુભવ તો એને પોતે જાતે જ કરવો પડે, એ સિવાય બીજી કોઈ રીત છે જ નહીં. નિમિત્ત હોય એનું નિમિત્ત કારણ બને, પણ દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે છેવટે એ પ્રાપ્તિ જેને થાય છે એ તો પોતે જ છે. ફેર એટલો છે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ જે બહારમાં જોડાતા હતા એને બદલે એને પલટી ખાધી અને એ સ્વરૂપ તરફ જોડાયા. એનું લક્ષ બહારમાં ને બહારમાં રહેતું હતું, એનું લક્ષ વિકલ્પોમાં રહેતું હતું, ત્યાંથી એને પલટી ખાધી અને એ જે ધ્રુવ છે એના તરફ એનું લક્ષ ગયું છે, એટલે કે એનો ઉપયોગ ત્યાં ગયો છે. એ આત્માને દર્શાવનારો જે શુદ્ધ નય છે એના દ્વારા એણે એ ચૈતન્ય ચમત્કાર પ્રાપ્ત કર્યો. એટલે અહીંયા એમ કહ્યું કે શુદ્ધ નયે એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે. કેટલી સરસ વાત અમકી છે પંડિતજીએ. કહે છે કે તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો. સ્વરૂપ એક રૂપે જ છે, બીજી કોઈ રીતે નથી. સ્વરૂપમાં કોઈ ભેદ નથી, એ અખંડ છે, એ અખંડ છે. અનંત ગુણો છે, અનંત પર્યાય દરેક સમયની છે, છતાં પણ એ કેવું સ્વરૂપ છે? કેવડી ભગવાનને જે અનુભવ થયો છે એ દ્વારા જો સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે આત્માના અસંખ્ય પ્રદેશો અને દરેક પ્રદેશની અંદર અસંખ્ય અનંત ગુણો છે. દરેક પ્રદેશમાં અનંત ગુણ છે. એ અસંખ્ય પ્રદેશ છે એમાં એમ નથી કે અમુક પ્રદેશમાં અમુક ગુણ એમ નથી. એ અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશમાં અનંત ગુણો રહ્યા છે. એ એક રૂપે રહ્યા છે, એ એક રૂપે રહ્યા છે. એમાંથી કોઈ ગુણને જુદો પાડી શકાય એમ નથી. એવું જ એ સ્વરૂપ છે. જાણવા માટે, સમજવા માટે આપણે કથનમાં એમ લાવીએ કે અનંત ગુણ છે અને અનંત ગુણની પર્યાય અનંત થાય, પણ પ્રભુ એ તો દ્રવ્યની જ પર્યાય છે. દ્રવ્યનું પરિણમન કહો કે ગુણનું પરિણમન કહો, એમાં કોઈ ભેદ નથી. એ ભેદ નથી, એ અખંડ છે, એક આકાર જ છે. અને એવા એક આકાર અખંડ આત્માને અનુભવો. પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો. જો બીજી એક વાત સરસ કહી દીધી અહીંયા. અત્યાર સુધીની સમજ જે હતી એ પર્યાયના લક્ષ્ય થતી સમજ હતી, એટલે એમ કહ્યું કે તમને પર્યાય બુદ્ધિ હતી અને એને જ તમે એકાંતે રાખી, એને જ એકાંતે રાખી, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કરી જ નહીં, દ્રવ્ય દ્રષ્ટિ કરી જ નહીં, એટલે તમને આની પ્રાપ્તિ થતી ન હતી. એટલે પર્યાય બુદ્ધિને એકાંત ન રાખો. પાછું જો એમ નથી કહ્યું કે પર્યાય બુદ્ધિને બિલકુલ હોય જ નહીં, છોડો, પર્યાય છે જ નહીં, એમ પર્યાયનો નિષેધ નથી કર્યો. પર્યાયને ગૌણ કરી અને દ્રવ્ય દ્રષ્ટિથી આત્માના સ્વરૂપમાં જવાય છે, એ વાતને અહીંયા રાખી છે એટલે પર્યાય છે અને પર્યાયમાં જ શુદ્ધ નિર્મળ પર્યાયમાં જ એ શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે એટલે પર્યાય તો છે. પર્યાયને મુખ્ય કરીને જોઈએ તો પર્યાય ભૂતાર્થ છે. એટલે નવતત્વની શ્રદ્ધામાં એ પ્રમાણે પણ વાત એ રીતે આવી ગઈ કે એને એને એ રીતે જો જોવામાં આવે છે તો એ પણ છે, એ હયાતી છે, એ પર્યાયની હયાતી છે, એને ભૂતાર્થ કહી. પણ શુદ્ધની અપેક્ષાએ જોઈએ તો એને અભૂતાર્થ કહી, કેમ કે ભેદરૂપ શ્રદ્ધા થાય છે એટલે અભૂતાર્થ કહી. એટલે પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો એમ શ્રી ગુરુનો ઉપદેશ છે. આ આઠમા શ્લોકની વાત થઈ. હવે આપણે આઠમા શ્લોક માટે ગુરુદેવે જે વાત કરી છે એ આપણે અહીંયા લઈએ, થોડીક એમાંથી થોડી વધારે વાત સમજીએ. પ્રવચન રત્નાકર એના પાના નંબર 200, પુસ્તકમાં પાના નંબર 200 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 211. પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાનું 200 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 211. એમાં સૌથી નીચેના પેરેગ્રાફમાં જ્યાં કહ્યું છે કે કળશ 8 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, ત્યાં બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. એમણે અહીંયા એ વાત લીધી છે કે અનાદિકાળથી નવતત્વમાં છુપાયેલી આ આત્મજ્યોતિ જોયું, નવના ભેદની રૂચિમાં આખો જ્ઞાયક ભાવ, નવના ભેદની રૂચિમાં, શબ્દ બહુ સરસ મૂક્યા છે ગુરુદેવે કે નવના ભેદની તમને રૂચિ હતી, તમને એ ભેદ કરી અને એને જાણવામાં રસ પડતો હતો એટલે તમને એમાં નવના ભેદમાં રૂચિ હતી. એ ભેદ જે કહ્યા હતા એ જાણવા માટે કહ્યા હતા, જે પર્યાયની વાત કરી હતી એ પર્યાય છે સમજાવવા માટેની વાત હતી, એથી કરીને એનો આશ્રય કરીને બેસવાની વાત હતી નહીં. એટલે કહે છે કે નવના ભેદની રૂચિમાં આખો નાયક ભાવ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ અનંતકાળથી ઢંકાઈ ગયો છે. રૂચિ કોને હતી? આ જીવને એવી રૂચિ હતી કે એ બધું એને ભેદ કરીને જોવાની રૂચિ હતી, એટલે તત્વનો અભ્યાસ કરતો હતો ત્યારે એ વાદ વિવાદમાં ફસાઈ ગયો. તત્વના અભ્યાસ વખતે એણે પંડિતાઈ કરી, એની સૂક્ષ્મતાથી એના અર્થો કર્યા, પણ અભેદ એવા ભગવાન આત્માનો એને સ્વીકાર કર્યો નહીં. એટલે એના તરફ એ અભેદ રૂપે જે દ્રષ્ટિ કરવી જોઈએ, એટલે કે શુદ્ધના એનો વિષય જે છે એને જ આશ્રય કરવો જોઈએ, એવું એણે કર્યું નહીં, એટલે એને એ આત્મજ્યોતિ પ્રાપ્ત ન થઈ. અહીંયા આ રૂચિ શબ્દ મૂકી અને ગુરુદેવે આપણી આંખ ખોલી છે કે જો નવના ભેદની રૂચિમાં આખો જ્ઞાયક ભાવ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ એ અનંતકાળથી ઢંકાઈ ગયો છે. અનાદિનો છે પ્રભુ, આ રખડું અનાદિનું થઈ રહ્યું છે, અનંતકાળ વીતી ગયો અને હજી ભાન નથી પડ્યું. સમ્યક દર્શન નહીં થાય તો પ્રભુ ક્યાં જઈશ તું? સમકિત વિના તો પ્રભુ આ ભવ તારો નિષ્ફળ જશે. સમકિત પ્રાપ્ત કરીશ તો પછી અનુસંધાન મળી જશે. ગુરુદેવ ઉદાહરણ આપે છે ને કે દોરા વિનાની સોય ખોવાઈ જશે, દોરો પરેવેલો હશે તો સોય ખોવાશે નહીં, એમ સમકિત રૂપી દોરો જો પરોવાઈ જશે તો આ જીવ ક્યાંય ખોવાશે નહીં. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ એમ જ કહ્યું છે કે જેને સમ્યક તો થાય છે એને વધુમાં વધુ 15 ભવે એ મોક્ષે જાય જ છે. વધુમાં વધુ 15 ભવ કયા છે? એટલે આવું પોતાનું સ્વરૂપ, સિદ્ધ સમાન સ્વરૂપ એ ઢંકાઈને પડ્યું રહ્યું, એના તરફ એનું લક્ષ ગયું નહીં, એનું કારણ દર્શાવીને અહીંયા કહ્યું કે એ આત્મજ્યોત તો પ્રભુ તારા પુરુષાર્થની નબળાઈને કારણે, તારા પ્રમાદને કારણે એ તને પ્રાપ્ત નહોતી થતી. પર્યાય બુદ્ધિ વડે જેને પર્યાયની જ હયાતીનો સ્વીકાર છે એને નિજ ત્રિકાળી શુદ્ધ આત્માનો નકાર છે. પર્યાયનું લક્ષ કરે છે, બીજા બધાને જાણે છે, બધી વસ્તુને જેને જેને અત્યારે વર્તમાનમાં જેને જાણી રહ્યો છે એમાં કઈ વસ્તુને એ દ્રવ્ય તરીકે જાણે છે. જરા 5 મિનિટ હું તમને બધાને આપું, તમે એક ઉદાહરણ આપો કે આ વસ્તુને અમે દ્રવ્ય તરીકે જાણીએ છીએ. બધી પર્યાય જ જાણો છો તમે, કોઈ વસ્તુ તમે દ્રવ્ય તરીકે જાણતા નથી. દ્રષ્ટિમાં એ બધી પર્યાય જ છે. તમે સવારથી રાત સુધીમાં આખા દિવસમાં જેની જેની વાત કરો છો, જેના સંબંધી વિચારો છો, એ બધી પર્યાય છે, એમાં ક્યાંય કોઈ દ્રવ્યની વાત આવતી જ નથી. બહુ શાંતિથી 5 મિનિટ સુધી વિચાર કરશો તો તમને એક નહીં મળે. તમે આખા દિવસમાં ક્યારેય દ્રવ્ય તરફ લક્ષ કરતા જ નથી. જો દ્રવ્ય તરફ લક્ષ થાય તો સમજાઈ જાય કે આ અનાદિનું છે ને, અનાદિ સુધી રહેવા, અનંતકાળ સુધી રહેવાનું છે. કોઈ પણ દ્રવ્ય, જીવ દ્રવ્ય હોય કે એ પૂતગળ અજીવ દ્રવ્ય હોય, એ પણ અનંતકાળ રહેવાનું જ છે. એનો એ નાશ થતો જ નથી. અને પૂતગળ દ્રવ્યનો વિચાર કરે તો પણ એને પછી જીવ તરફ દ્રષ્ટિ થાય કે જો પૂતગળ અનંતકાળ સુધી રહેવાનું છે, એનો નાશ નથી થતો, એમ જો વિચારે તો પછી જીવ દ્રવ્યનો પણ નાશ નથી થતો. અને જીવનો નાશ નથી થતો તો એ શાશ્વત વસ્તુ છે, અને શાશ્વત છે તો પછી આ પર્યાય બદલાવાની છે. મનુષ્યની પર્યાય અત્યારે છે તો એ બદલાશે, અને કાલે સવારે એ તિરિંજમાં પણ જાય, દેવમાં પણ જાય, એને ગમે ત્યાં બીજે જાય. પાણી આને ત્યાં જન્મ્યો છે એટલે નરકમાં તો નહીં જાય, એવા તો પાપો હજી એને નથી કર્યા, પણ કાં તો તિરિંજમાં જાય, કદાચ મનુષ્યમાં જાય, ને દેવમાં જાય. દેવમાં એ સમ્યક દર્શન વગર જશે તો શું કરવાનો છે, રખડવાનો જ છે. ત્યાં એ રાગ દ્વેષ કરીને પાછો પટકાઈને નીચે પડશે, તિરિંજમાં જશે. એટલે આ ભાવ આખો નિષ્ફળ જશે, સમ્યક દર્શન વિના નિષ્ફળ જશે. પ્રભુ, સમ્યક દર્શનની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ હવે જીવનમાં હોય નહીં, આવો નિર્ધાર કરી લેવો જોઈએ. આપણે આ સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ તો એક વંડિતાઈ માટે નથી કરતા, આપણે પોતાને માટે કરીએ છીએ. આપણને આ જ ભાવ રહે, સતત આના આ ભાવ રહ્યા કરે, અને એમ કરતા સંકિતની પ્રાપ્તિ થાય, સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે આપણે. અહીંયા ગુરુદેવ વાત કરી કે પર્યાય બુદ્ધિ વડે જેને પર્યાયની જ હયાતીનો સ્વીકાર છે. બધાને પર્યાય વિશે જ માન્યતા છે, આ કોમ્પ્યુટર છે, પણ એમ નથી કે આ પૂતગળની પર્યાય છે. સવારે ઉઠે બ્રશ કરે ત્યાંથી માંડીને આ બ્રશ છે. અરે જે કંઈ કરે છે, કપડાં પહેરે છે તો એનું નામ છે શર્ટ છે. એને ક્યારેય કોઈ દિવસ એમ વિચાર આવે છે કે એ દ્રવ્ય છે, પૂતગળ છે, એમ વિચાર આવ્યો એને નથી આવતો. એ પર્યાય તરફ જ જુએ છે, કાર જુએ છે, એને એમ બીજી રીતે કોઈ વિચાર આવતો જ નથી. ખરેખર જો જોવા જઈએ તો બે જ એને દેખાય છે. દેખાય છે શું? દેખાય એવી વસ્તુ બે જ છે. જો અંતરમાં જઈને જુએ તો એનું સ્વરૂપ દેખાય, અને બહારમાં જુએ તો આ પૂતગળ દેખાય. બીજું તો કંઈ એને દેખાય એમ છે જ નહીં. પણ એ તો પૂતગળની પર્યાયોમાં જ એ રમી રહ્યો છે, એની દ્રષ્ટિ પર્યાય તરફથી હટતી જ નથી. દરેક વસ્તુમાં એ પછી એના મૂલ્યાંકન કરે, એના ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કરે કે આ સારું, આ ખરાબ, આ તે. એટલે એને શું થાય છે? પર્યાય બુદ્ધિ જ છે. એટલે પર્યાય બુદ્ધિ વડે જેને પર્યાયની જ હયાતીનો સ્વીકાર છે, એટલે એ હયાતી સ્વીકારે છે, પણ એ કોની સ્વીકારે છે? પર્યાયની જ. એ સાથે દ્રવ્ય રહેલું છે એની હયાતી ક્યાં સ્વીકારે છે? એ તો પર્યાયની જ હયાતી સ્વીકારે છે. આ કાર છે એમ સ્વીકારે છે, એ પૂતગળ છે એમ ક્યાં સ્વીકારે છે? એને તો પર્યાય તરફ જ લક્ષ છે, અને પર્યાયનો સ્વીકાર છે. પણ પેલું પર્યાયની પાછળ પડેલું, એની સાથે રહેલું એ દ્રવ્ય અને લક્ષમાં આવતું જ નથી. પર્યાય અને દ્રવ્યને સમજવા માટે એક ઉદાહરણ એ આપવામાં આવે છે કે આ સમુદ્ર છે, તો સમુદ્રની સપાટી દેખાય છે એને, એને એમાં ઊંડે તળમાં એ જે એ જેટલા પ્રમાણમાં પાણીનો જથ્થો ભર્યો છે એ તો એની નજરમાં આવતો જ નથી. એ તો ઉપરથી સપાટીને જુએ છે, સરોવર જુએ છે તેની સપાટીને જુએ છે, પણ એના દળને ક્યાં એ જુએ જ છે? દળનો તો એને વિચારે નથી. એવું જ અહીંયા છે કે પર્યાય જેની પર્યાય છે એ દ્રવ્ય તરફ તો એનું લક્ષ જતું જ નથી. એટલે સ્વીકાર એને એનો કોનો છે? પર્યાયનો જ છે. એટલે પર્યાય બુદ્ધિ વડે જેને પર્યાયની જ હયાતીનો સ્વીકાર છે, એને નિજ ત્રિકાળી શુદ્ધ આત્માનો નકાર છે. બહુ સરસ રીતે વાત મૂકી છે ગુરુદેવે. આ આ વાત એક વખત સ્ટ્રાઇક થાય ને, બરાબર બેસી જાય ને, તો પછી દ્રષ્ટિ બદલાઈ જાય. જગતના બધા પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવી જાય. ત્યારે બધું પૂતગળ છે, બધું ક્ષણિક, બધું આ જે દેખાઈ રહ્યું છે તો બધું પર્યાય છે, અને એ પર્યાયો બધી ક્ષણિક છે, એ કોઈ શાશ્વત નથી. અને એના તરફ જોઈ અને આટલા રાગ અને દ્વેષ શું કરવાતા? જમવા બેસે તેને થાય કે આ બધું શું, જે કાલે વિસ્તા થવાનું છે એના પ્રત્યે આટલો બધો રાગ? આવું છે ને તેવું છે ને, આમ જોઈએ ને ગરમ રોટલી જોઈએ ને ઠંડી રોટલી ને, આ બધું શું પ્રભુ તું લઈને બેઠો છે? તને સ્વીકાર એનો જ છે, પર્યાયનો જ. ક્યારેય દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી જ નથી તારે. અને એમ જો કરી રહ્યો છે તો ત્યાં તને શુદ્ધ આત્માનો પણ નકાર છે, કેમ કે તું જીવને એની પર્યાય દ્વારા જ જુએ છે, પર્યાય રૂપે જ જુએ છે, આત્માને તો જોતો જ નથી. એટલે તો તારી દ્રષ્ટિ તારા શુદ્ધ ત્રિકાળ ભગવાન આત્મા તરફ જતી નથી, એનો તને નકાર છે. બહુ સરસ વાત મૂકી છે, બહુ હૃદયને સ્પર્શી જાય એવી વાત ગુરુદેવે મૂકી દીધી છે. તેને શુદ્ધ આત્મા અનાદિથી ઢંકાયેલો છે, આવી જેની દ્રષ્ટિ છે પર્યાય તરફ એને માટે એ શુદ્ધ આત્મા ઢંકાયેલો છે. જેની દ્રષ્ટિ દ્રવ્ય તરફ ગઈ છે એને તો તરત એની પ્રતીતિ થાય છે, એનો આભાસ થાય છે. નવ તત્વરૂપ ભેદોના પ્રેમની આડમાં આખો અભેદ આત્મા ઢંકાઈ ગયો છે. આ વાત કરી દીધી. શું છે પર્યાય બુદ્ધિ? થોડીક વાત એના વિશે આપણે અહીંયા સમજીએ. ગુરુદેવે કહ્યું છે, બહુ સરસ વાત મૂકી છે, કે ભેદની બુદ્ધિ કે રાગની બુદ્ધિ એ જ પર્યાય બુદ્ધિ છે. ભેદ પાડીને જોવું, જો એ જ્ઞાની થયો છે, પંડિત થયો છે, દ્રવ્યસ્રુતનો અભ્યાસ કરે છે, તો એમાં ભેદમાંથી જ ઊંચો આવતો નથી. આમના આમ 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 ભેદ કર્યા કરે છે, પણ અખંડ સ્વરૂપ તરફ દ્રષ્ટિ નથી કરતો અને એને દ્રવ્યસ્રુતનો અભ્યાસ નથી, તો પછી એની દ્રષ્ટિ બહારમાં જ ફરે છે. રાગ જ છે બધે, જ્યાં જોઈએ ત્યાં કાં તો રાગ છે ને કાં તો દ્વેષ છે, એના મૂલ્યાંકનો કરે છે. એટલે ભેદની બુદ્ધિ કે રાગની બુદ્ધિ એ જ પર્યાય બુદ્ધિ છે. મિથ્યા દ્રષ્ટિને મુખ્ય ગુણોની નિર્મળ પર્યાય તો છે જ નહીં. અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ અગુરુ લઘુત્વ ગુણની પર્યાયો નિર્મળ છે, પણ સામાન્યપણે અંશ જે પર્યાય એની પ્રીતિમાં આખો અંશી જે આત્મા ત્રિકાળી શુદ્ધ એ લુપ્ત થઈ ગયો છે. અનાદિથી નવ તત્વના ભેદરૂપ વસ્તુના અનુભવથી જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ રહ્યો છે. એ નવ તત્વોમાં સંવર નિજરા મોક્ષ એ બધા પણ શું છે? પર્યાય છે. નાયક ભાવની દ્રષ્ટિ થતા એ સાચા સંવર આદિ પ્રગટ થાય છે, એને પ્રગટ કરવાના છે. એવી એની નિર્મળ પર્યાય એને પ્રગટ કરવાની છે. એ પર્યાયોની શ્રદ્ધા કરવાની નથી, એને સંવરની પર્યાય પ્રગટ થવી જોઈએ, એને મોક્ષની પર્યાય પ્રગટ કરવાની છે. અને એવા સંવર નિજરાને મોક્ષની પર્યાય પ્રગટ કરવા માટે તો એને શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા નાયક ત્રિકાળક નાયક જે છે એનું લક્ષ્ય કરવાનું છે. એટલે એવા નાયક ભાવની દ્રષ્ટિ થાય ત્યારે એ સાચા સંવરની પ્રાપ્તિ પ્રગટ થાય, એવા સાચા નિજરા થાય અને એમ કરતા મોક્ષ થાય. નાયક ભાવની દ્રષ્ટિ થતા એ સાચા સંવર આદિ પ્રગટ થાય છે અને ત્યારે પર્યાય બુદ્ધિ રહેતી જ નથી, હોતી જ નથી. નાયક ભાવની દ્રષ્ટિ પર્યાય બુદ્ધિના અભાવપૂર્વક હોય છે. બે વાત સાથે નહીં ચાલે, બે જગ્યાએ દ્રષ્ટિ થશે નહીં. પર્યાયમાં દ્રષ્ટિ થાય અને નાયક ભાવ તરફ દ્રષ્ટિ થાય એમ થશે નહીં. તારે નિર્વિકલ્પ ધ્યાનમાં એ પ્રાપ્ત કરવું પડશે. બહુ સરસ વાત મૂકી છે. આગળ અહીંયા કહે છે કે તું જેની રૂચિમાં હોઈશ ત્યાં રહીશ. તારે ક્યાં રહેવું છે નક્કી કર. પર્યાય દ્રષ્ટિ થવું છે કે તારે નાયકની દ્રષ્ટિ કરવી છે? અનંતકાળમાં રહેવું છે ને તારે? તો જો અનંતકાળ તારે રહેવાનું છે તો પછી એ તારે કેવી રીતે રહેવું એ તું જાતે નિર્ણય કર. અનંતકાળ સુધી તું કેવી રીતે રહેવા ઈચ્છે છે એ નિર્ણય કર. ચાર ગતિમાં રખડવું છે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે? જો પર્યાય બુદ્ધિની રૂચિમાં હોઈશ તો મિથ્યાત્વમાં રહીને ચાર ગતિમાં રખડીશ, તથા જો દ્રવ્ય દ્રષ્ટિ નાયકની દ્રષ્ટિમાં હોઈશ તો નિર્મળ પરિણમન થતા સંસારથી મુક્ત થઈ નિર્મળતામાં રહીશ. આ કાંઈ વાદ વિવાદથી પાર પડે એમ નથી. ગુરુદેવની વાત બહુ સુંદર વાત છે પ્રભુ. અહીંયા પાના 202 ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે, પ્રવચન રત્નાકર પાના નંબર 202 કોમ્પ્યુટરમાં પેજ નંબર 213 એના ઉપર અહીંયા કળશ 8ના ભાવાર્થના પ્રવચનમાં એમણે વાત કરી છે કે આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો, ભિન્ન ભિન્ન પર્યાયમાં ભિન્ન ભિન્ન દેખાતો હતો. તેને શુદ્ધને એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે. એ વસ્તુએ સમ્યક દર્શનનો વિષય આ એક રૂપ શુદ્ધ ચૈતન્ય રૂપ આત્માના આશ્રયે સમ્યક દર્શન થાય છે. એ વિષય દર્શાવ્યો છે. શુદ્ધને તો એવો એ વિષય બતાવ્યો છે. દેવગુરુ શાસ્ત્રના આશ્રયે કે શુભ રાગના આશ્રયે કે કોઈ ઉઘાડરૂપ ક્ષયોપશમના આશ્રયે સમ્યક દર્શન થતું નથી. આ વાત અહીંયા સ્પષ્ટ કરવાની છે. દેવગુરુ શાસ્ત્રના આશ્રયે કે શુભ રાગના આશ્રયે કે ઉઘાડરૂપ ક્ષયોપશમના આશ્રયે એમાંથી કોઈના પણ આશ્રયે સમ્યક દર્શન થતું નથી. માત્ર ત્રિકાળી પોતાનું નિજ સ્વરૂપ છે, નાયક 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 સદા એવો એક નાયક, એના આશ્રયે જ એ એક જ વસ્તુ એવી છે કે એના આશ્રયે જ સમ્યક દર્શન થાય છે. તો આ વાત આપણે આઠમા શ્લોકમાંથી શીખ્યા છીએ. હવે આગળ અહીંયા ગાથા 13 છે એની ટીકા આગળ ચાલે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં હવે આગળ વાત કરે છે. સમયસારમાં આગળ ટીકામાં કહે છે કે હવે જેમ નવ તત્વોમાં એક જીવને જ જાણતો એક જીવને જ જાણવો ભૂતાર્થ કયો, તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ નય નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે, કારણ કે જ્ઞેય અને વચનના ભેદોથી પ્રમાણ આદિ અનેક ભેદરૂપ થાય છે. શું કહે છે અહીંયા ટીકામાં આગળ વાત? આ નવ તત્વની વાત કરી અને દ્રષ્ટિનો વિષય એની પણ વાત કરી, એ બધી વાત થઈ. હવે એ જ ટીકામાં 13મી ગાથા પછી ટીકામાં આગળ આ વાત કેમ આવી એનું એક કારણ તમને સમજાવી દો કે નવ તત્વની જે રીતે વાત લેવામાં આવી કે ત્યાં આત્મા નથી, એના આશ્રય આત્માની પ્રાપ્તિ નથી, એ જ વાત હવે અહીંયા બીજા માટે પણ કહેવી છે. અને બીજામાં એમણે શું લેવું છે તો કે જે જ્ઞાન કરવા માટે આત્માના અધિગમના એટલે આત્માને જાણવા માટેના ઉપાયો, આત્માના અધિગમના ઉપાયો એટલે જાણવા માટે આત્માને જે ઉપાયો આપણે કરીએ છીએ, એટલે કે એને પ્રમાણથી જાણીએ અને નયથી જાણીએ અને નિક્ષેપ દ્વારા એને જાણીએ છીએ ઓળખીએ છીએ, આ બધું જે કરીએ છીએ, તો કે એ બધું પણ અભૂતાર્થ જ છે. જેમ પેલા નવ તત્વોની ભેદરૂપ શ્રદ્ધાને અભૂતાર્થ કહી દીધી એ રીતે આ બધું પણ એવું જ છે. એટલે આ ટીકા આગળ એટલા માટે વધી રહી છે, આ ટીકા આગળ શા માટે વધી રહી છે કે એની જેમ જ છે, જેમ પેલું નવ તત્વ જે છે એની ભેદરૂપ શ્રદ્ધા છે એ અભૂતાર્થ છે, એનો આશ્રય કરતા સમ્યક તો નથી પ્રગટ થતું, એ જ રીતે આત્માના અધિગમના અધિગમ એટલે આત્માને જાણવા માટેના જે ઉપાયો કરવામાં આવે, પ્રમાણ દ્વારા જાણીએ, નય દ્વારા જાણીએ, નિક્ષેપ કરીને જાણીએ, એના સ્વરૂપને ઓળખીએ, ત્યાં એને આત્મા તરીકે જાણીએ, આત્મા એ બધી વસ્તુ જે છે એ બધું પણ એવું જ છે, એ પણ અભૂતાર્થ છે, માત્ર એક આત્મા જ ભૂતાર્થ છે. આ વાત અહીંયા આગળ સમજાવવી છે એટલે આ ટીકા આગળ વધી છે. વધારાનો ભાગ નથી, વધારે જોડ્યું નથી, પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનને જે નવ તત્વની વાત આવી એમાં વચમાં એવો ભાવ આવ્યો એટલે આઠમો શ્લોક લખી નાખ્યો. અંદર જ છે એ ટીકાની અંદર જ આઠમો શ્લોક લખ્યો, પછી આગળ હવે ટીકા આગળ વધે. એટલે અહીંયા કહે છે ટીકામાં આગળ કે હવે જેમ નવ તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો, જે વિદ્યમાન વસ્તુને જણાવનારો નય છે તે ભૂતાર્થ, જે કાયમનો છે જે શાશ્વત છે એ ભૂતાર્થ છે, જે સત્યાર્થ છે જે આશ્રય કરવા લાયક છે તે ભૂતાર્થ છે. એ કોણ છે? એ આ એક જીવ જ છે, એ જીવને જાણવો એ જ ભૂતાર્થ કયો. જેમ નવ તત્વોમાં છેવટે વાત તો એ જ લાવી ને કે એક જીવને જ જાણવો એ જ ભૂતાર્થ છે એમ જે કહેવામાં આવ્યું, એ રીતે તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો એટલે એક રૂપે જે પ્રકાશિત થઈ રહ્યો છે એવા આત્માને જાણવા માટેના ઉપાય રૂપે જે પ્રમાણ નય નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે, કારણ કે જ્ઞેય અને વચનના ભેદોથી, સામે જે જ્ઞેય છે અને પછી વચનના ભેદો, વાણીના ભેદો, એને જણાવનારા શબ્દોના ભેદ દ્વારા એ પ્રમાણ આદિ અનેક રૂપ ભેદરૂપ થાય છે. અને પછી હવે એમાં પહેલા પ્રમાણની વાત કરશે, બરાબર છે, પછી નયની વાત કરશે, પછી નિક્ષેપની વાત કરશે, એ બધી વાત આગળ આવશે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો જે સમય બાકી રહ્યો છે એમાં મારે તમને એક વાત કહેવી છે, જેથી કરીને આ બધી વાતમાંથી જે આપણે નિષ્કર્ષ પર આવવાનું છે એનું તાત્પર્ય સમજવાનું છે એ સમજાય એટલા માટે એ વાત કરવી છે. થોડી વાત તો આવી ગઈ છે, છતાં એક દ્રષ્ટાંત આપવું છે. મને ઘણી વાર કહે છે, ઘણા લોકો કહે છે, રમેશભાઈ તમે ક્યારેય દ્રષ્ટાંત નથી આપતા, આજે એક દ્રષ્ટાંત આપી દઉં. દ્રષ્ટાંત એવું છે કે અહીંયા અમેરિકામાં એક ભાઈ રહે છે, એના માતા પિતા ત્યાં ઇન્ડિયામાં રહે છે, એનો બીજો ભાઈ કે બીજા બે ચાર ભાઈઓ કે બહેન જે કોઈ બીજા લોકો એમના બધા ત્યાં ઇન્ડિયામાં રહે છે. ત્યાં એમના બાપુજીનો આ ભાઈ છે, એના બાપુજીનો એટલે જે ઇન્ડિયામાં રહે છે એના માતા પિતામાં પિતા શ્રી બાપુજી, એમનો 75મો જન્મદિવસ આવે છે. એ 75મો જન્મદિવસ આવે છે એટલે પછી આ ઇન્ડિયાથી બધા એમ કહે છે કે 75મો જન્મદિવસ છે તો ભાઈ તમે પણ હવે અમેરિકાથી અહીંયા આવો. ત્યારે આ ભાઈ જે છે અમેરિકાવાળા ભાઈ એ એમ કહે છે કે એક કામ કરો ને, તમે બાપુજીનો ફોટો મોકલી આપો ને, મોટો સરસ ફોટો હમણાંનો રિસન્ટ મને મોકલી દો. પછી કે હા એ તો હવે તમને મોકલીએ જ છે, બરાબર છે, પણ તો પછી એક બીજું પણ કરો ને, સાથે થોડાક બાપુજીના જુદી જુદી કંઈક કરતા હોય એવા બધા સ્કેચ મોકલી આપો, પછી બાપુજીનું એવું આખું મોટું ઊભું પેઇન્ટિંગ મોકલી આપો. શું કહે છે કે બાપુજીના થોડાક બીજા આમ કે આપણી બાજુમાં પેલા ફલાણા ભાઈ રહે છે ને બહુ સારા સ્કેચ કરે છે, જુદા જુદા સ્કેચ કરાવી લો ને, પછી એક મોટું આખું ઊભું એમનું પેલું જે એમના અસલી સ્ટાઇલના જે વસ્ત્રોમાં જે રીતની પેન્ટ ને કોટ ને ટાઈ પહેરતા હતા એમાં, અથવા તો ટોપી ને ધોતિયું ને કોટ પહેરતા હતા એમાં જે હોય તે એમાં તે બધું એ જરા મોકલી આપો ને. અહીંયા પછી અમે એમ કે અમે અહીંયા બાપુજી ની સાથે અમે હોઈશું, અમને બાપુજીનો અનુભવ મળશે, કેમ કે આ બધું આવશે ને, એટલે બાપુજી ને એને અહીંયા આ બધું આવે તો એમાંથી બાપુજીની એને ઓળખાણ થાય, બાપુજી ને એ બધાને બાપુજીનો પરિચય કરાવી શકે, એના મિત્રોને અહીંયા અમેરિકામાં રહેલા હોય એ બધાને એ પરિચય કરાવે ને બાપુજીનો, કે આ બાપુજી મારા બાપુજી આ 75 વર્ષના થયા અને અમે હવે એની એમની ડાયમંડ જ્યુબિલી ઉજવી રહ્યા છીએ, તો હું બધાને એ પરિચય કરાવી શકું અને બધાને એમનો પરિચય થાય મળે બધા, અને મને પણ આનંદ થાય કે બાપુજીના 75મા જન્મદિવસે હું એમને મળ્યો. આવો એક વિચાર આજે આનો સ્વાધ્યાય કરતા કરતા આવ્યો. જ્યારે આમાં એ વાત આવી કે પ્રમાણથી જાણવું ને નયથી જાણવું ને નિક્ષેપથી જાણવું ને આમ કરીને જાણવું ને તેમ કરીને જાણવું, પણ જાણવું કોનું? આત્માનું. પણ ભલા ભગવાન તું અંદરમાં અહીંયા બેઠો છે ત્યાં જાણે આ બધું નય નિક્ષેપ મૂકીને. પેલા માણસને એમ ના કહી શકીએ આપણે અમેરિકાવાળાને કે ભાઈ તારે બાપુજીને મળવું છે તો આ બધા ફંદ છોડને, સીધો સીધો ઇન્ડિયામાં આવીને બાપુજીને મળ તો તું મળ્યો કહેવાય, બાકી તું આ નખરા કરીશ તો કઈ બાપુજી તને મળવાના છે? તું બાપુજીને મળીશ તું કઈ રીતે મળવાનો? બાપુજીને જો તારે મળવું જ છે તો જા ઇન્ડિયા જઈને બાપુજીને મળી લે તો મળ્યો કહેવાય, બાકી શું મળ્યો કહેવાય? તું આમ ફોટો લઈને આમ લઈને આમ સ્કેચ કરીને આ બધાથી તું બાપુજીને મળે છે? એમાં તને ક્યાં બાપુજી મળ્યા? અહીંયા એમ વાત કરવી છે કે તું આ નયથી જાણે ને નિક્ષેપથી જાણે ને અહીંયા પ્રમાણ જ્ઞાનથી જાણે ને આમ કરીને જાણે ને તેમ કરીને જાણે નવ તત્વો દ્વારા જાણે ને બધું કરી 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 તું જાણે, પણ અંદરમાં આ બેઠો છે એના તરફ દ્રષ્ટિ કરતો નથી અને ખાલી ખોટા આ બધા નખરા કરી રહ્યો છે તું અંદરમાં જાણે, એટલે તને મળી જશે. જેને તારે મળવું છે એ તરત જ મળી જશે. એ વાત અહીંયા આ ગાથાની અંદર આખી આવે છે, એવો ભાવ આવે છે કે આ બધું જે છે તે બધું દ્રવ્યસ્ત્રુત જે છે એ અભ્યાસ છે, અને એ અભ્યાસમાં જે જે કંઈ કહેવામાં આવ્યું છે એનો તો તમારે અનુભવ કરવાનો છે. એમાં જે વાત આવી છે, જે પર્યાયોની વાત જે આવી છે, નિર્મળ પર્યાયોની વાત આવી છે, એ પર્યાયો તમારે અનુભવવાની છે. તમે તમારા સ્વરૂપમાં જવા માટે આનો અભ્યાસ કરો છો. તમે તો અભ્યાસમાં અભ્યાસમાં જ રહી ગયા પ્રભુ. એટલે અહીંયા આચાર્ય ભગવાને આપણને એ સમજાવ્યું કે આમાં ક્યાંય ભગવાન આત્મા નથી, અને એમણે તો શાસ્ત્રીય ભાષામાં સમજાવ્યું કે તેમાં પણ આત્મા એક ભૂતાર્થ છે, બીજું બધું અભૂતાર્થ છે, એમ કરીને આખી વાત મૂકી દીધી. કેટલી સરસ રીતે વાત મૂકી. એટલે મને આ એક વિચાર આવ્યો, મને થયું કે આવું બાપુજી માટે કોઈ અહીંયા બેઠો બેઠો એમ કહે કે હું બાપુજીને મળ્યા બરાબર છું, અહીંયા એમના સ્કેચને ફોટાને જોઈને એના જેવી આ વાત છે. ભાઈ છોડ ને, અંદરમાં બેઠો જ છે તારો ભગવાન આત્મા, એનો અનુભવ કરને, તું અનુભવી લે ને. થોડો ઓછા વધતું દ્રવ્ય સ્ત્રોતનું જ્ઞાન હશે તો ચાલશે, પણ તું એના તરફ દ્રષ્ટિ કર, બાકી બધું પછી બદલાઈ જશે, બધું ફરી જશે. એક વખત તને આ સ્વરૂપનો અનુભવ થશે પછી તારી દ્રષ્ટિ બદલાઈ જશે, પછી તને ક્યાંય કોઈ જગ્યાએ રસ નહીં પડે, બધું ફિક્કું લાગશે, જીવન આખું તારું બદલાઈ જશે. તું એનો એ જ રહીશ, પણ તારું દ્રષ્ટિ બદલાતા આખું જીવન બદલાઈ જશે. તું પ્રસન્નતામાં રહીશ, તને એક પ્રસન્ન ભાવ એવો અંદરમાંથી થશે, જગત પ્રત્યે સમભાવ થશે, અને જીવોને તું એમને પર્યાયો રૂપે નહીં પણ એમને તું આત્મા રૂપે જોતો થઈ જઈશ. છ દ્રવ્યની સાચી શ્રદ્ધા તને થઈ જશે કે આ બરાબર આમ જ છે, અને તારો સાચો પુરુષાર્થ ઉપડશે, પછી ચારિત્રનો પુરુષાર્થ ઉપડશે. તો જે કરવાનું છે તે શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા, એના તરફ દ્રષ્ટિ કરીને નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એને પ્રાપ્ત કરવાનું છે. બધાને એવા ભગવાન આત્માની પ્રાપ્તિ થાય એ ભાવ સાથે આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. પછી નય નિક્ષેપ પ્રમાણ વગેરેના ભેદ અને એ બધી વાત આપણે આવતી વખતે લઈશું. સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
દિન રાત રહે તદ ધ્યાન.